પત્રાંક 504 મુંબઈ વૈશાખ 1950. છ નો એક પેરેગ્રાફ થઈ ગયો છે. બરાબર. ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 506 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. પત્રાંક 506માં પેરેગ્રાફ બીજો. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે. જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે, એવો જે બોધ છે તે સિદ્ધાંત બોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા યથાવત વસ્તુ જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યા છે. અને એવા જે જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ઉપદેશ બોધ છે. બોધનું સ્વરૂપ. જ્ઞાની પુરુષો બોધ આપે છે, પણ બોધનું સ્વરૂપ બે પ્રકારનું પરમ કૃપાળુ દેવ આ પત્રમાં આપણને સમજાવે છે. એક બોધનું સ્વરૂપ છે સિદ્ધાંત બોધ, અને બીજું બોધનું સ્વરૂપ છે ઉપદેશ બોધ. તો જ્ઞાની પુરુષોએ તીર્થંકરોએ બે પ્રકારે બોધ આપ્યો છે. સિદ્ધાંતનો બોધ પણ આપ્યો છે અને ઉપદેશ બોધ આપ્યો છે. સિદ્ધાંત બોધ જ વાત કરી રહીએ તો જાણવું તો સિદ્ધાંત જ છે, પરંતુ કાર્યકારણનો નિયમ છે કે કારણ વિના કાર્યની પરિણતિ ન થાય, કાર્યની નિષ્પત્તિ ન થાય. એટલે પરમ કૃપાળુ દેવ કહે છે કે બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ. ઉપદેશ બોધ છે એ સિદ્ધાંત બોધ થવાને કારણરૂપ. કારણ વિનાનો કાર્ય નિપજે, અને કારણ આપ્યા વગર જો કોઈ કાર્યનું પરિણામ ઈચ્છે તો તે નિજ મત ઉન્માદ, એમ આનંદગંજી મહારાજે કહ્યું છે. કોઈ એમ સમજે કે અમને ઉપદેશ બોધની જરૂર નથી, એવી બધી વાતો તો ઘણી સાંભળી કથા વાર્તા, આપણે તો સિદ્ધાંતની અંદરની જ વાત છે ને, આપણે તો સિદ્ધાંતની જ વાત કેવી છે, આવો ઘણી વાર આગ્રહ અભિપ્રાયમાં આગ્રહ એવો બંધાઈ જાય છે કે જાણી પોતાની શ્રેષ્ઠતા ત્યાં જાણી સભાયો હોય તીર્થંકરથી એવા રોલમાં આવી જાય છે, જેવ ભાન ભૂલી જાય છે. એને એટલું બધું પોતાના અભિપ્રાયની સાથે અહમનો આગ્રહ જોડાઈ જાય છે, એટલે એને આ બધું ઉપદેશ બોધની વાતો ક્ષુલ્લક લાગે છે. પણ જ્ઞાની કે છે કારણ વિના કોઈ કાર્ય થાય ખરું? તો કારણ જો આપવામાં ન આવે તો કાર્યની નિષ્પત્તિ ન થાય, તો ઉપદેશ બોધ શું છે? સિદ્ધાંત બોધ થવાને કારણભૂત છે. માટે કારણની ઉપેક્ષા કરનારો તો કાર્યની પણ ઉપેક્ષા કરે છે, કાર્યનો નકાર કરે છે, ઉપેક્ષા નહીં નિષેધ કરે છે. ઉપદેશ બોધ, જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. આ નિયમ. નિયમ એ છે કે ઉપદેશ બોધ અંતઃકરણમાં સ્થિતિમાન ન થાય. ઉપદેશ બોધ જીવનની અંદર સ્થિતિમાન સ્થિરતાને ન પામે, તે મય જો જીવનો પરિણામ અથવા અધ્યવસાય ન થાય, એવા એના પરિણામો ન થાય, એવી એની વૃત્તિનું પરાવર્તન ન થાય, તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, સિદ્ધાંત બોધનું શ્રવણ થાય, સાંભળે, ઊંચી ઊંચી વાતો સાંભળે, એકાંતના અભિપ્રાયો સાંભળે, ઘણી મોટી મોટી વાતો સાંભળે, તો કે એ શ્રવણ થાય તો ભલે, પણ પરિણામ થઈ શકે નહીં, કંઈ જ પરિણામ ન થાય. પોપટનું જ્ઞાન પણ ઊંચું હોય, પોપટને શીખડાવો તો એ પણ કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અને એક જ્ઞાની સત્પુરુષ એના અંતકરણથી બોલે સહજાત્મ સ્વરૂપ, તો બેમાં કંઈ ફરક ખરો? એક પરમહંસને પામેલો સંન્યાસી એ હે રામ કહે અને પોપટ રામ રામ બોલે, બેમાં ફરક ખરો? તો અહીંયા જેના જીવનમાં ઉપદેશ બોધ પરિણામ પામ્યો નથી, અંતકરણમાં સ્થિર થયો નથી, એવા જીવને સિદ્ધાંત બોધનું શ્રવણ થાય તો ભલે, પણ પરિણામ થાય નહીં. અને બોધ ક્યારે ઉપયોગી થાય? પરિણામ થાય તો જ. જે બોધ પરિણામ થાય, પરિણામને પામે, તેને બોધિ કહેવાય. અને બોધિ સ્વયંની છે, એ પોતાની સમજ છે, તત્વની સમજ એ બોધિ, પદાર્થના યથાર્થ સ્વરૂપની સમજ તે બોધિ. બોધિ દુર્લભ ભાવના ભગવાને 12 ભાવનામાં કીધી છે. એને ધર્મનું શ્રવણ થાય, બોધિ ન થાય, પરિણામ ન થાય. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યાયનમાં કહ્યું કે મનુષ્ય જન્મ એમાં સત્પુરુષની વાણી, એમાં એ યોગ સાંભળવો તે, અને એનું એ વીર્યનું પ્રવર્તન, સંયમમાં પ્રવર્તન થવું, આ પરિણામ છે. જિનેશ્વર ભગવાનની તીર્થંકરની દેશના સાંભળે અને એનું પરિણમન થવું, એના ઉપર પહેલા શ્રદ્ધા ન થાય. ઉપદેશ બોધ જો ન હોય તો ભગવાનની વાણીમાં શ્રદ્ધા ન થાય, અને શ્રદ્ધા જે વાણીમાં ન થાય તે વાણી પ્રમાણે જીવનું સંયમનું પ્રવર્તન થવું દુષ્કર છે, થઈ ન શકે. આ નિયમ છે. આ નિયમને સમજીને જ્ઞાની પુરુષ કહે છે કે સિદ્ધાંત બોધ ને જો પરિણામકારી કરવો હશે તો ઉપદેશ બોધ અંતકરણમાં સ્થિર થવો જરૂરી છે. આ સિદ્ધાંત બોધ શું છે? તો સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે. જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે, તે જે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે, એવો જે બોધ છે તે સિદ્ધાંત બોધ છે. નિષ્કર્ષ કાઢ્યો છે. નિષ્કર્ષ કાઢવો એટલે છેડો વણી લેવો, એક વાતનો છેડો વણી લેવો. એ જે નેતી નેતી સુધી પહોંચાતું નથી, એ નેતી સુધી પહોંચે કે નહીં, આ જ છે વસ્તુ સ્વરૂપ, આ જ યથાર્થ છે. આ પ્રકારે નિષ્કર્ષ કાઢવો એટલે વસ્તુના સ્વરૂપના વિચારણા વિશે એટલી ગહન અનુપ્રેક્ષા થાય એની, એ અનુપ્રેક્ષા અંતરચર્યા જે થાય છે એ અનુપ્રેક્ષાને કારણે તત્વનો એ છેડો વણી લે અને નિષ્કર્ષ કાઢે છે. જ્ઞાનીઓ નિષ્કર્ષ કાઢે છે, આ જ્ઞાનીનું યથાર્થ સ્વરૂપ છે. અર્ધો પરધો અને અર્ધદગ્ધ જ્ઞાન થાય, અડધું જાણે ને અડધું ન જાણે ને ફેંકા ફેંક કરે, આ કોઈ જ્ઞાનીની નિશાની નથી. નિષ્કર્ષ સુધી પહોંચવું જોઈએ, વાતનો છડો વણી લેવો જોઈએ, અંતે શું છે. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે. વૈજ્ઞાનિક કદી વચમાં રોકાતો નથી. આ સાચો વૈજ્ઞાનિક હોય એ વાતને પકડે, ન પકડાયું હોય તેમ કે હવે અમારા પછી તમે આ શરૂ કરજો, હજી અહીં સુધી અમે પહોંચ્યા છીએ, તમે આગળ જજો. આ વિજ્ઞાનનું લક્ષણ છે, કારણ અને કાર્યનો સુમેળ કરે, પરિણામનો સુમેળ કરે, અને વસ્તુનું આખરી સ્વરૂપ શું છે એ આખરી સ્વરૂપ પકડે કે બસ આનાથી વિશેષ કશું જ નથી, હોઈ શકે જ નહીં, અને એ સ્વરૂપ આત્માનું સ્વરૂપ છે. કૃપાળુ દેવે તીર્થંકરની ઓળખાણ આપતા કહ્યું કે તીર્થંકર આત્મસ્થ સ્વરૂપ થયા. જે આત્મા હું છું એવો આત્મા રૂપે પોતે થઈ અને પછી આત્મા પ્રકાશ્યો. વક્તવ્યપણે જે તે આત્મા જે પ્રકારે કહી શકાય તે પ્રકારે અત્યંત યથાસ્થિત કહ્યો આ તીર્થંકર પરમ જ્ઞાની પુરુષ, આ પરમ ગુરુ, ત્રિલોક ગુરુ. સ્વયં આત્મા રૂપે થવું, આત્માને આરપાર ઓતપ્રોત એના એક એક પાસામાં જઈને સ્વયં પોતે આત્મારૂપ, જો હું આત્મા છું તો એ પૂર્ણ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરું. આપણે એક પદમાં કહીએ છીએ કે આ જીવનનું એક જ ધ્યેય, સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરું, હું પૂર્ણ આત્મા બનું, આત્મા જે રૂપે છે તે રૂપે અમોને પ્રાપ્ત થાઓ. એનાથી ન્યૂન પણ નહીં, અધિક પણ નહીં, અધિક તો હોવાની સંભાવના જ નથી. તો એ નિષ્કર્ષ કરીને પદાર્થ જાણ્યો અને પછી વાણી દ્વારા એ પદાર્થ જે પ્રકારે જણાવાય તેમ જણાવ્યો, આવ્યો જણાવેલો જે છે એ બોધ છે, એ સિદ્ધાંત બોધ છે. સિદ્ધાંત બોધ પણ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ કહી શકતું નથી. સિદ્ધાંત બોધમાં વસ્તુનું પૂર્ણ સ્વરૂપ એને અપેક્ષિત છે, આવિર્ભાવ થયેલું છે, પરંતુ કહેનારનું માધ્યમ જે છે, જે આત્મા છે, એની પાસે ભાષા નથી, આત્મા પાસે ભાષા નથી. તો એ પરમાત્મા પદને પૂર્ણ આત્મ સ્વરૂપને પામેલો એ આત્મા, એ આત્માનું સ્વરૂપ પૂર્ણપણે કહી શકતો નથી. એને કહેવા માટે માધ્યમ એ જોઈએ છે, સાધન જોઈએ છે, એ છે વાણી, એ છે વચન. વર્ગણા પૂદગલની એક જાત છે, પૂદગલની અનેક જાતિ વર્ગણાઓ છે, એમાંની એક વચન વર્ગણા છે. એ વચન વર્ગણા અનુસાર જે પ્રકારે કહી શકાય, વ્યક્ત કરી શકાય, વાણીથી જણાવી શકાય, જો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બોધનો સ્વરૂપ વાણીથી જણાવાયેલું સ્વરૂપ છે. વાણી આ વચન વર્ગણાના ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ આવિર્ભાવ વાણીનો, એ વર્ગણાના શબ્દો છે, ભાષા વર્ગણાના, એ ભાષા વાણીના રૂપમાં પરિણમે છે. જુદી જુદી કલ્પના જુદા જુદા લોકો કરે છે, પણ એ બધી પછી પછી માન્યતાઓ સાથે ભળે છે. અહીંયા તો સ્પષ્ટ વાત છે કે બોધ વાણી દ્વારા કહી શકાય, અને વાણી દ્વારા કહેવાયો છે તે જ બોધ, કારણ કે મનુષ્યની અંદર આ વાણી છે, અને એ વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે વર્તે છે, એવો મનુષ્ય પ્રાણી કલ્યાણ કરવાને માટે સર્વશ્રેષ્ઠ અધિકારી છે. આ એની પોતાની એક સંપત્તિ છે, ગુણ સંપત્તિ. તો આ વાણી દ્વારા જણાવાય તેમ જણાવ્યો છે, એ વાણી દ્વારા બોધ થયો છે, માટે જ ભાષામાં ગ્રંથસ્થ થયો છે, શબ્દસ્થ થયો છે. જો બોધ વાણી દ્વારા ન કહેવાયો હોય તો બોધનું કોઈ માધ્યમ, મનુષ્યને પામવા માટેનું કોઈ સાધન નથી. એની પાસે વાણી છે, ભાષા છે, એ ભાષાથી જ સમજી શકશે. માટે બોધ ભાષા દ્વારા જ કહેવાયેલો છે, વાણી દ્વારા જ કહેવાયેલો છે, અને વાણી દ્વારા કહેવાયેલો હોવાને કારણે જ કંઠસ્થ જે અગાઉ પૂર્વાચાર્યોએ રાખ્યો, એ વાણી દ્વારા રાખીને કંઠસ્થ, એ વાણીથી કંઠસ્થ થયો છે, અને કંઠસ્થમાંથી વાણી નીકળી છે જે શબ્દસ્થ થઈ છે. બીજો કોઈ એની અંદર નથી, કોઈ ધ્વનિ 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 કંઠસ્થ થયો ને એ અહેલું આવ્યું ને 800,000 વર્ષ સુધી. આ બધી વાતો પછી એની અંદર આક્ષેપ છે, અભિપ્રાયના આક્ષેપ છે, કેમ કે આપણે પરમાત્માની કલ્પના જુદી જુદી કરવા માંડ્યા. આ આપણી કલ્પના આવે છે, કલ્પના નહીં જોઈએ, જે છે તે છે. આત્મા બોલતો નથી, હકીકત છે, પણ માધ્યમ છે એ વાણીનું છે, અને વાણીનું માધ્યમ છે એ વાણીના માધ્યમથી જ શાસ્ત્ર છે. વાણીનું માધ્યમ ન હોય તો શાસ્ત્રનો આવિર્ભાવ શક્ય નથી. એટલે કે છે કે વક્તવ્ય પણ જે પ્રકારે કહી શકાય, આટલું બધું શું કામ શબ્દ મૂકો? વક્તવ્ય પણ જે પ્રકારે કહી શકાય, એ શબ્દ છે ત્યાં જ એ શબ્દનો ઉપયોગ, એ વાક્યની રચના, એનું વ્યાકરણ, એનું જે કઈ સૂત્ર, એની સૂત્રાત્મક સ્વરૂપ, આ બધું વાણીના લક્ષણો છે, ભાષાના લક્ષણો છે. એટલે વક્તવ્ય દ્વારા તે જે પ્રકારે કહી શકાય, વાણી દ્વારા જણાવી શકાય તેમ જણાવ્યો છે, એવો જે બોધ છે તે સિદ્ધાંત બોધ છે. પદાર્થના સ્વરૂપનો નિષ્કર્ષ છે એનું વક્તવ્ય સ્વરૂપ એ સિદ્ધાંત બોધ, એ આખરી સ્વરૂપ છે પદાર્થનું, યથાર્થ સ્વરૂપ છે પદાર્થ, જેમ છે તેમ તેનું તાત્વિક સ્વરૂપ છે. પદાર્થના તાત્વિક સ્વરૂપને ઓળખવું એનું નામ જ જ્ઞાન છે. પણ પદાર્થના નિર્ણયને પામવા, જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. પણ મુશ્કેલી એ છે, જ્ઞાનીઓએ તો જે પ્રકારે કહી શકાય તે પ્રકારે પદાર્થનું તાત્વિક સ્વરૂપ, એનો નિષ્કર્ષ એ પોતે કહ્યો. એમના જ્ઞાનના બળથી, એમના તપના બળથી, એમના ધ્યાનના બળથી પદાર્થનો સાક્ષાત્કાર કર્યો, આવિર્ભાવ કર્યો અને પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યું અને પછી એ જાણેલું સ્વરૂપ વાણી દ્વારા કહ્યું. પરંતુ પદાર્થનો આ નિર્ણય પામવા માટે હવે આપણે કહેનાર એ બોધદાતા છે અને પામનાર આ મુમુક્ષુ, શ્રવણ કરનાર શ્રોતા, આની મુશ્કેલી શું છે? પહેલા એ તો પૂર્ણતાએ પહોંચીને પદાર્થનો નિષ્કર્ષ કાઢ્યો, પણ પદાર્થના નિર્ણયને પામવા માટે, પદાર્થનો આ નિર્ણય સમજવો, તીર્થંકરોએ જ્ઞાનીઓએ નિષ્કર્ષ કરીને પદાર્થનો જે નિર્ણય આપ્યો છે અને વાણી દ્વારા જે પ્રકારે કહી શકાય તે પ્રકારે આપણને જણાવ્યો છે, તે નિર્ણયને પામવા માટે જીવને અંતરાય છે. તે અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ, વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ, જો અહીંયા આ બુદ્ધિની મર્યાદા આપી છે કે જીવને બુદ્ધિ છે, બુદ્ધિ એ નિર્ણય કરનાર તત્વ છે, ચિત્તની અવસ્થા નિર્ણયાત્મક અવસ્થા બુદ્ધિ કરે છે, મન છે તો સંકલ્પ વિકલ્પ કરે છે, પણ બુદ્ધિ તો નિર્ણય કરશે. એ બુદ્ધિની અવસ્થા કેવી છે? તો અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે. એ બુદ્ધિનું સ્વરૂપ કેવું છે? કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થના સ્વરૂપને નિર્ધારી લે છે. આ બુદ્ધિ દગો દે છે. લોકો માને છે કે મારી બુદ્ધિથી જે કંઈ હું નિર્ણય લઉં છું એ બુદ્ધિપૂર્વકનો હોવાને કારણે સાચો છે, અંતિમ છે, આખરી છે, ફાઇનલ. જ્ઞાની કહે છે કે એની વિપર્યાસ ભાવને પામેલી બુદ્ધિ એ વ્યક્તપણે કે અવ્યક્તપણે, અરે એને ખબર ન પડે, વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થના સ્વરૂપને નિર્ધારી લે છે, પોતાની મેળે નિર્ણય લઈ લીધો. કેટલીક વાર તો કોઈ વ્યાત એક વસ્તુ સાંભળીને પોતે નિર્ણય લઈ લે, હજી પૂરેપૂરો એનો વિચાર પણ ન કરે. એને તો અડધું પડધું સાંભળ્યું કે તરત જ ડાયો થઈને બીજાને બોલવા જ મંડી જાય, બધાને બતાવે મને ખબર છે, હું જાણું છું, એટલું અધીરો છે. એનું કારણ કે બુદ્ધિનો વિપર્યાસ ભાવ એટલો જોર કરે છે કે જે કહેવાય છે એને પહેલા ધારણ કરવું, એના ઉપર વિચારણા કરવી, એના ઉપર મનન ચિંતન કરવું અને પછી એ જે વાત છે અને આપણી પાસેનો જે અભિપ્રાય છે એની સાથેનો મેળ છે કે નહીં, અને જો મેળ નથી તો હું ખોટો છું કે સામેની વાત ખોટી છે, એના નિર્ણય માટે થઈને પછી પરીક્ષણ કરે. પણ આ તો ઘણી આગળની વાત થઈ ગઈ, આટલી ધીરજ ક્યાં હતી? અહીંયા તો સાંભળ્યું નથી કે નિર્ણય આપ્યો, અડધું પડધું સાંભળે ને નિર્ણય આપી દે પોતાનો. હજુ તો સાંભળે છે વાત, હજી તો વાત પછી આગળ આવવાની હોય, એટલી ધીરજ એની છે નહીં. અને ત્યાં ફટાફટ, સારું છે આપણે ત્યાં તો સિસ્ટમ નથી, નથી બીજા તો અંદરો અંદર બધા બતાવવા જ માંડે, જાણે હું જાણું છું, ઓલો જાણે હું જાણું, તો આવ્યો શું કામ પણ યા? જો બધું તમે સર્વજ્ઞ થઈને બેઠા હોય, આપણે એટલા માટે આવીએ છીએ કે દિનોદિન ભગવાનના વચનોનું જેમ જેમ આપણે ભક્તિભાવપૂર્વક શુદ્ધ ચિત્તથી વિચારણા કરીએ છીએ તેમ તેમ નવા નવા પ્રકાશો થાય છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. આ સ્વરૂપનો પ્રકાશ થવા માટે સૂક્ષ્મ વિચારણામાં જવું પડે છે અને સૂક્ષ્મ વિચારણામાં એક વાત એકવાર સાંભળવાથી આપણી સૂક્ષ્મ વિચારણા જાગતી નથી, કારણ કે બુદ્ધિમાં જડતા વધારે છે, તીક્ષ્ણતા ઓછી છે, વિપર્યાસપણું વધારે છે, નિર્મલતા ઓછી છે, ચિત્તનું વિશુદ્ધિપણું જોઈએ. એટલે જ્ઞાનીઓએ વિશુદ્ધિના સાધનોની આરાધના કરવાનું કહ્યું છે કે ચિત્ત વિશુદ્ધિ ભક્તિથી ચિત્તની નિર્મલતા થાય. ભાઈ જુદા જુદા એવા સાધનો કયા છે? વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. સિદ્ધાંત બોધ મળે છે પણ સિદ્ધાંત બોધનું પરિણમન ન થવાનું કારણ આ સિદ્ધાંત બોધ સાંભળનાર જીવોની બુદ્ધિ અનાદિ વિપર્યાસ ભાવને પામેલી હોવાને કારણે વ્યક્તપણે કે અવ્યક્તપણે તે પદાર્થના સ્વરૂપને વિપર્યાસપણે નિર્ધારી લે છે, નિર્ણય લઈ લે છે. પાછો હજી એમ કે આ સમજવા માટે ડિપોઝિટ રાખે તો સમજ્યા કે આ વાત અત્યારે નથી પકડાતી, આગળ પકડાય ત્યારે સારી. ના, નિર્ધાર પોતે કરી લે છે. તીર્થંકરે જે તત્વનો નિર્ધાર કર્યો એ કોટી જન્મની સાધનાને અંતે કર્યો અને આણે અડધું હજી સાંભળ્યું તે પોતાના ડાપણથી નિર્ધાર કરી દીધો કે હું તો બધું જાણું છું. બધા MBA છે, આપણે બધા MBA, મને બધું આવડે. અત્યારે લેટેસ્ટ આખા વર્લ્ડની અંદર શબ્દ MBA છે કે MBA એટલે કોઈ પણ વિષયનો નિષ્ણાત. તમે તમારે ઇકોનોમિક્સ જોઈ, સોશિયોલોજી જોઈ, પોલિટિક્સ જોઈ, જેવી MBA ને રાખો જલ્દી કામ થઈ જશે. MBA ને રાખો, સારા સારા માર્કેટિંગ કરવું હોય, નિર્ણય લેવા હોય, ફેક્ટરીઓ ચલાવવી હોય, ઓફિસો ચલાવવી હોય, કોર્પોરેટ સંસ્થાઓ ચલાવવી હોય, સરકારના સાહસો ચલાવવા હોય તો શું કે ભાઈ MBA ને રાખો. અત્યારે આમ તો છે બિઝનેસ મેનેજમેન્ટ, એટલે સંસારના વ્યવહારોને કાર્યદક્ષ રીતે ચલાવી શકે એવી જેનામાં આર્ટ છે. કોઈ પણ વિષય આપી દો, કલેક્ટરની પાસે કેવા વિષય હોય? દુનિયાભરના વિષયો નવા નવા જેટલા થાય એ બધા ફાઇલો જાય ક્યાં? કલેક્ટર. કલેક્ટર MBA હોવું જોઈએ, મને બધું. એ તો એટલું ભણ્યા છે અને MBA હોય. આપણે તો પેલા અનાદિનો જે કઈ તીર્થંકર હોય, અનંત જન્મોનો જે નિષ્કર્ષ કાઢ્યો છે એ નિષ્કર્ષને આપણે એમ કહીએ કે મેં વાંચી લીધું, મને બધું સમજાય. અને આમાં આમ જ છે, પાછો નિર્ણય આપે, નિર્ધારી લે છે. વાંધો અહીંયા છે, સાંભળી લે ત્યાં સુધી વાંધો નથી. એની વિચારણા કરે તો ઉત્કૃષ્ટ, બહુ સરસ. વિચાર કરેલો જીવ પામશે, કૃપાળુદેવ કહે છે, કર વિચારતો પામ. પણ વિચાર પણ કરતો નથી. વિચારણા બહુ અદભુત છે, એમને ન થાય. એ વિચારણા કરવાની પણ જેની ક્ષમતા નથી એવો જીવ તો નિર્ધારી લે છે. વિપર્યાસ એટલો દ્રઢ છે કે વ્યક્તપણે કે અવ્યક્તપણે પદાર્થના વિપરીત સ્વરૂપનો નિર્ધાર થઈ જાય છે પોતાને. આને કહેવાય છે ભ્રાંતિ. અજ્ઞાન નહીં, અજ્ઞાન વાળો તો સમજે કે મને ખબર નથી, મને કંઈ આવડતું નથી, હું કંઈ જાણતો નથી. MBA થી વિરુદ્ધિઓ, મને કંઈ ન આવડે. જ્ઞાનીની વાત સાંભળે ત્યારે મને કંઈ ના, હું કંઈ ન જાણું. ઓહો, એ જ્ઞાની પુરુષની જે ક્ષમતા છે એની વાતને સમજવા માટે તો મારે હજુ ઘણી સાધના કરવી પડશે, ઘણી મલિનતાઓ ખસેડવી પડશે. ચિત્તની નિર્મળતા વિના આ પરમ પુરુષના વચનોનું યથાર્થ ગ્રહણ મારાથી થઈ શકશે નહીં. માટે મારે હજી શુદ્ધતાનો યજ્ઞ કરવો પડશે. ચિત્ત શુદ્ધિનો યજ્ઞ કર્યા વિના મહાપુરુષોની વાતો આપણને બેસશે નહીં. એટલે ત્યાં એ કહે છે કે એ નિર્ધારી લે છે, એને બદલે જો વિચારણા કરે તો હજુ એને કંઈક પ્રકાશ થવાની સંભાવના છે. એટલે કહ્યું કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તે સાંભળું, વચનો સાંભળ્યા, હવે વિચારથી ઊંડો તો ઉતર, તો સ્વરૂપનો પ્રકાશ થાય. વિષયને વિપરીતપણે નિર્ધારી લેવામાંથી આપણે બચી જઈએ એટલે ભ્રાંતિ ન થાય. કૃપાળુ દેવે એક શબ્દ ભ્રાંતિનો એટલો સરસ મૂક્યો છે કે અન્યત્ર ક્યાંય આપણને આ શબ્દનો જે એની અંદર અર્થભાવ છે, અર્થ ગાંભીર્ય છે, એ અન્યત્ર મળતું નથી. આત્મભ્રાંતિ સમરોગ નહીં એમ કીધું, આત્મ અજ્ઞાન નહીં. અને એવું 492માં કીધું કે અનંતકાળથી જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત થવામાં કદાચ સમય જાય તો ભલે જાય. આવું અરે સાહેબ તમે તો કહો છો કે અત્યારે ને અત્યારે જ, હવે જો આત્મા આ વખતે ન જાણ્યો તો ગયું, તો કે ના ભલે જાય, કાંઈ વાંધો, બે પાંચ ભવ થવાના હોય તો જવા દે. પણ જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત થવામાં ભૂલ થાય કે ભ્રાંતિ થાય, ઘણી મોટી હાનિ છે. વાર લાગે એની હાનિ નથી. અજ્ઞાનથી રખડ્યો છો અનંત કાળ, તો થોડોક કાળ વધુ રખડી લેજે, થોડોક કાળ વધુ રખડજે, કઈ વાંધો નથી. પણ ભૂલમાં જઈશમાં, ભ્રાંતિમાં જઈશમાં, અજ્ઞાન કોક દી જ્ઞાનમાં પરિણમિત થઈ જશે. ભ્રાંતિને કાઢવી તો બહુ કઠિન છે, કેમ કે ભ્રાંતિમાં એક ભાવ છે અંદર કે હું જાણું છું, અજ્ઞાનમાં એક ભાવ છે, ભૂમિકા એ છે કે હું જાણતો નથી. આપણે કોઈની પાસે કંઈ પણ અત્યારે વર્તમાન સાધનો હોય અને આપણે રિપેર કરે, ભાઈ મને આમાં ખબર ન પડે, ભલે પોતે ગમે તેટલો કલેક્ટર હોય કે મોટો ભણેલો હોય કે મેનેજર હોય, એમ કે ભાઈ મારો વિષય નથી, તું કરી દે, આમાં આમાં શું થયું છે, આ મશીનમાં કે કોમ્પ્યુટરમાં શું ખોટકો છે એ આપણને ખબર પડે. કરોડપતિ ભલે ને માલિક હોય તો એમ કે જે કરવાનો છે સિસ્ટમમાં શું ખોટકો છે, ફોલ્ટ શું છે, હું જાણતો નથી. બહુ લાભ છે, અજ્ઞાન છે. પણ ઓલો કે તમને હવે બતાવી દઉં, આવી રીતે કરશો, આવું ફરી વાર થાય ને તો આમ કરી શકાય છે, તો એ અજ્ઞાનને ટળતા વાર નથી લાગતી. એટલે કેટલા બધા અત્યારે ઇલેક્ટ્રોનિક સાધનો છે, એ સાધનોને ઓપરેટ કરવા માટે કઈ સ્કૂલમાં આપણે શિક્ષણ લીધું છે, કઈ કોલેજમાં શિક્ષણ લીધું છે, જે કોઈ ચીજ વસ્તુ ક્યાંય ભણ્યા નથી એ ઓપરેટ કરવાનું, એ ઓપરેટ કરતા આપણને કેવું ફાવડે છે, આપણને નહીં. જેને આપણે કહીએ કે ઘરના બૈરાઓને તો વધારે વધારે બુદ્ધિ તો એને છે. લુગડા ધોવાની મશીન હોય, અનાજ દળવાની ઘંટી હોય, મિક્સચર હોય, ગ્રાઇન્ડર હોય, જે કઈ હોય, ઉલટાનો આપણને એમ કે તમને નહીં ફાવે, તમે બગાડી નાખશો, ડાયા થતા નહીં પાછા. અરે આ બધી ટેકનિક ક્યાં ભણવા ગયા હતા બધા? હાઉસ હોલ્ડ વાઇફ, સર્વ સામાન્ય એવરેજ જેને કહીએ, એ ગમે તેટલી ટેકનિકલ રેવોલ્યુશન પછી જે સાધનો ઉત્પન્ન કર્યા એપ્લાયન્સીસ, એ એપ્લાયન્સીસ એ ચલાવે છે. 18 વર્ષનો છોકરો તમારું ટીવી ચલાવી દે ને તમારી તાકાત નથી, તમે ચલાવો, એ કોમ્પ્યુટર ચલાવી દે, એની અંદરના બધા પ્રોગ્રામ આપી દે કે ડેડી તમને આ ખબર ન પડે, આપણે સાંભળી લેવાનું. એમ કે તમને, આપણે 1000 વાર પ્રયત્ન કરીએ છોકરાને એમ કે તને ખબર ન પડે, તને ખબર ન પડે. જમાનો કેવો બદલાઈ ગયો, હવે આપણે સાંભળવું પડે છે છોકરા પાસેથી કે તમને ખબર ન પડે, તમને ખબર ન પડે, બા તમને કાંઈ આવડે જ નહીં, દાદાજી તમે તો સાવ આમ જ કે આપણને. અરે આટલી બધી સ્માર્ટનેસ આવી ગઈ છે, આ આ ક્યાં ભણ્યા છે? તો હજી તો 10માં સુધી નથી પહોંચ્યા, છતાં બધી બાબતમાં નિષ્ણાત છે. અજ્ઞાનને સુધારી શકાય, પણ બાપને ભ્રાંતિ છે એ કોઈ દી જાય ખરી, હું મોટો છું મને બધી ખબર પડે, હવે આમાં ને આમાં ઊંધે પડ દઈ દેવાય છે. જ્ઞાની પુરુષ કૃપાળુ દેવ ભ્રાંતિથી બચાવે છે. આત્મધર્મનો આ યુગની અંદર પ્રકાશિત કરનાર જો કોઈ પુરુષ હોય, સાધનો ઘણા છે, યોગ ઘણા છે, અત્યારે કહેવાતો વિદ્યાનો વ્યાપાર ઘણો છે, ભાષા ઘણી છે, ક્યાંય અટવાશો નહીં, ભ્રાંતિમાં પડશો નહીં. ધર્મ, આત્માનો ધર્મ આત્મામાં છે, અને એ અંતર સંશોધનનો વિષય છે, સાધનાનું સ્વરૂપ અંતર્મુખતા છે. ક્યાંય ભરમાશો નહીં, મોટા મોટા જાહેર કાર્યક્રમો થશે, હજારો લોકોના જ્ઞાન પ્રાપ્તિના, આનું આમ છે ને આનું આમ થશે ને, 10,000 લોકો આમ ધ્યાન કરશે ને, જે કરે તમે ભરમાશો નહીં. આ અંતર્મુખતાનો માર્ગ છે. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ નિર્ગ્રંથોનો પરમ ધર્મ છે. સર્વકર્મનો ક્ષય કરવાનો એકમાત્ર ઉપાય કેવળ અંતર્મુખતા છે. રહે અંતર્મુખ યોગ, જો એ નહીં થાય, બહાર જ જગતની અંદર દ્રષ્ટિ રહેશે, અંતરાત્મા પણ નહીં આવે તો પરમાત્મા પણ પ્રાપ્ત થવું દુર્લભ છે. માટે ક્યાંય ભરમાશો નહીં. ભ્રાંત પરમાર્થ માર્ગમાં મોટામાં મોટું જોખમ જો કોઈ હોય તો ભ્રાંતિનું છે, અને ભ્રાંતિનું જોખમ આ જીવને કોઈ નવા સાધનો જોયા, કોઈ નવી પદ્ધતિ જોઈ, કોઈ નવો પ્રભાવ જોયો એટલે એના પ્રભાવમાં ખેંચાઈ ગયા. તત્વ ઉપર લક્ષ્ય રાખીશ તો તત્વને પામી શકીશ. અજ્ઞાનને ટાળવું છે અને ભ્રાંતિને દાખલ થવા દેવી નથી, આ માર્ગ કપરો છે. પરમાર્થ માર્ગની સાધનામાં આ બહુ મુશ્કેલ છે, આ દુવિધા છે. અજ્ઞાનને ટાળવું છે અને ભ્રાંતિને આવવા દેવી નથી. આટલી સજગતા એક મુમુક્ષુ પાસે અપેક્ષિત છે, એક સાધક પાસે. આટલી એની બુદ્ધિની અંદરનો વિપર્યાસ તો ઘટવો જ જોઈએ, એટલું એનામાં વિવેક જાગૃત થવો જ જોઈએ. જો આટલો વિવેક ન હોય તો એ વિવેક વિના સાધનાના માર્ગમાં આગળ વધી શકશે નહીં. એટલે ક્યાંક ઉલમાંથી ચૂલમાં પડશે. અજ્ઞાનને ટાળવા ગયો એ તો ટળતું ટળશે, પણ ભ્રાંતિને ગાલીને બેસી ગયો, હવે કેદી ટળે. એટલે કહે છે કે ઊંઘતાને જગાડવો સહેલો છે, પણ જે જાગે છે ને ઊંઘવાનો ઢોંગ કરે છે એને જગાડવો બહુ આકરો છે, નો જાગે. ભ્રાંતિ પરમ કૃપાળુ દેવે એટલી બધી કૃપા કરી છે. આ પુરુષે આત્મધર્મ ઉપર એની વાત મૂકી. કેટલી કેટલા વિષયો ઘણા કહે છે કે કૃપાળુ દેવે આ ક્રિયા માટે શું કીધું છે ને, આ યોગ માટે શું કીધું છે ને, આમ કરવું કે નહીં ને, તમારામાં આમ આવે કે નહીં ને. અરે વાત મૂકી દે, જે કરવું એ કર. અમારા ભગવાને ક્યાં કોઈ ગચ્છની સ્થાપના કરી છે, સંગાડાની સ્થાપના કરી છે, મતની કરી છે કે તું અમને આવા પ્રશ્નો વારંવાર પૂછ્યા કરે છે? ક્વેશ્ચન ડઝ નોટ એરાઇઝ, વ્રત તપ કરવા કે નહીં કરવા, આવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ કરવું કે નહીં, તમારામાં આમ હોય કે નહીં, તમારામાં આમ હોય કે નહીં. અરે અમારામાં એટલે કોણ, અમે તો જૈન છીએ, વિતરાગના અનુયાયીઓ છે. આ કૃપાળુ દેવ તો ભગવાન મહાવીરનો પ્રતિનિધિ થઈને આપણી પાસે આવીને ઉભો છે. એ તો કે છે આ જૈન માર્ગ છે, અને જૈન માર્ગ અનેકાંતથી ભરેલો છે, સાધનાનું સ્વરૂપ અનેકાંત છે, તને ફાવે એ કર, પણ શું કરવું એ બાબતમાં નક્કી છે. આમાંથી ક્યાંય ચલિત થાયસમાં અને ખોટે ખોટા કોઈ પ્રભાવની અંદર દોડાઈ જઈશમાં. એટલે અહીંયા કહ્યું છે કે જીવને વિશે આ વિપર્યાસ બુદ્ધિ આને કહેવાય. આ વિપર્યાસ બુદ્ધિ એટલે જલ્દીમાં જલ્દી કોઈના પ્રભાવમાં આવી જાય, કંઈ પણ થયું તો આહા ને ઓહો માંથી નવરો ન થાય. મધ્યસ્થતાથી શાંત ચિત્તે સદબુદ્ધિપૂર્વક વિચાર કરીને લક્ષ્ય તરફ એ વાત કેટલી મજબૂત છે, કેટલી આપણને દોરી જાય છે, તો જ ઉપકારી, ને તો શું ઉપકારી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પન, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. ત્રણ કાળમાં મુક્તિનો માર્ગ જુદો નથી, એક જ છે. ત્રણ કાળની વિશે ગમે તેટલી ચોવીસી હોય, ગમે તેટલા તીર્થંકરો હોય, ગમે તેટલા કેવડીઓ હોય, મુક્તિનો માર્ગ એ જ છે. સર્વ કર્મોથી સર્વથા છૂટવું, આ બંધાયેલો છે એને છોડવો, અને એ બંધન જેનાથી છૂટે તેનાથી છોડી લેવું. આત્મત્વ પ્રાપ્ત થતું હોય તો જે વાટે, જે દર્શનથી, જે રૂપરેક્ષાથી આત્મત્વ પ્રાપ્ત થતું હોય તો ત્યાં મતાંતરની અપેક્ષા શોધવી યોગ્ય નથી. જ્યાં ત્યાંથી આત્મત્વ પ્રાપ્ત કરવું છે. આ લક્ષ્ય જો હશે, આ લક્ષ હશે તો કયો વ્યવહાર સંમત કરવો, અને કયો વ્યવહાર શ્રેષ્ઠ, અને કઈ પદ્ધતિ શ્રેષ્ઠ, અને કયો આશ્રમ શ્રેષ્ઠ, અને કઈ વ્યક્તિ શ્રેષ્ઠ, એક પ્રશ્ન, ક્વેશ્ચન ડઝ નોટ એરાઇઝ એટ ઓલ. તું જો સ્થિર છો તારી સાધનામાં તો તને આવા કોઈ બાહ્ય પરિબળો તારું સંતુલન ડગાવી શકે નહીં. સાધનામાં નિશ્ચલતા જોઈએ. જો તને ખબર હોય કે મારે કર્મ તૂટે સો જીને વચન, કર્મ તૂટે, કશાયો નબળા પડે, ચિત્તની શુદ્ધિ થાય, મોક્ષ કયો નિજ શુદ્ધતા, મારું જીવન જેટલું ક્લેશ સંક્લેશ અને કશાયથી આજે કલુષિત છે એટલું વધારે વધારે ઉન્નત અને પવિત્ર થાય એવો જે સાધન છે એ મને ઉપકારી છે, એ જ શુદ્ધિનો માર્ગ છે, એ જ મોક્ષનો માર્ગ છે. તો આ વિપર્યાસપણું ટાળવું, આ વિપર્યાસપણું છે. બુદ્ધિનું વિપર્યાસપણું એ છે કે બુદ્ધિના સ્તરથી નિર્ણય લેતા શીખી ગયો, અનુભવના સ્તરથી નહીં. વાત અનુભવના સ્તરથી નિર્ણય લેવાનો છે, બુદ્ધિના સ્તરથી નહીં. એટલે કે છે કે વ્યક્તપણે કે અવ્યક્તપણે પદાર્થના સ્વરૂપને વિપર્યાસપણે નિર્ધારી લે છે. આવી વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા આપણી બુદ્ધિ વિપર્યાસપણાને પામેલી છે અને બહુ જ બળવાન છે વિપર્યાસપણું, જેવું તેવું નથી. એટલા માટે કે લખ્યું છે અંદર કે વ્યક્તપણે કે અવ્યક્તપણે એ વિપરીત સ્વરૂપને નિર્ધારી લે છે. આ વિપર્યાસપણું તો એટલું ભયંકર છે કે તું જાણતો નહીં પણ તારી જાણ બહાર પણ અંદર કામ કરે છે. અંતરમન અંતરચેતના એવી કામ કરે છે ઉલટી વિપરીત કે તારા જાણ બહાર પણ એ પદાર્થનું ખોટું સ્વરૂપ નિર્ધારી લે, તને ખબર પણ પડતી નથી કે તું ખોટે માર્ગે છો. તે પકડેલું સ્વરૂપ એ સાચું નથી. તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ જ્યારે ત્યારે આપણે ત્યાં જૈન દર્શનમાં પાયાની વાત જીવ અને અજીવ બે તત્વનું જ્ઞાન કરવું. નવ તત્વમાં શરૂઆતે કરી, છ દ્રવ્યની વાત કરી પણ છ દ્રવ્યને બાજુ ઉપર રાખીને જ્ઞાનીઓએ કેન્દ્રિત કર્યા. જીવ અને અજીવનું સમજવું. જે જીવ અને અજીવ નથી જાણતો એ દયા અને હિંસા અહિંસા શું જાણશે? ક્યાંની ખતવણી ક્યાં કરશે? અજીવને જીવમાં ગાણી લેશે અને જીવને અજીવમાં ખપાવી દેશે. અરે આ જ ભેદ છે. જીવત્વ જે છે એ જ અજીવત્વની સાથે સંયોગની અંદર પોતાના સ્વરૂપને ભૂલી ગયું છે. આ જીવત્વ જાણવું છે અને માટે અજીવત્વ જાણવું છે. તો જીવ અને અજીવનો ભેદ, જીવા જીવનું જ્ઞાન, આ જૈન દર્શનનો પાયાનું આ તત્વ જ્યારે સમજવું છે ત્યારે નવ તત્વની પ્રારંભ એ કે આ નવ તત્વ જીવ અને અજીવ છે. અજીવનો આશ્રવ જેવો જીવમાં થયો એટલે પુણ્ય પાપ અને બંધ આ એના પરિણામો થયા અને એનો આશ્રવ જેવો રોકાયો સંવરના રૂપમાં થયો એટલે સંવર અને નિર્જરા અને મોક્ષ એનું પરિણામ થયું. આ નવ તત્વમાં આખું વિતરાગ દર્શન ગૂંથાયેલું છે. કૃપાળુ દેવે મોક્ષ માળામાં આ ગૂંથણી એટલી સરસ રીતે એટલી સૂક્ષ્મતાથી કીધી છે કે આ તત્વ જાણો અને છેલ્લે હેય જ્ઞેયનો ઉપાદેયનો વિવેક કરતા 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 છેલ્લે તું તારા આત્માને જાણ. જ્ઞેય આત્મા છે એ જાણવા માટે હેય છે એ આશ્રવ છે, ઉપાદેય છે એ સંવર છે. પણ એ ઉપાદેય પણ પછી જ્યારે તું જીવને પામે છે ત્યારે એ રહી જાય છે. જીવ અને અજીવમાં જાણવામાં આપણી બુદ્ધિ કેટલો કેટલો દગો મેળવી જાય છે એ કોક વાર વિચાર કરીએ તો ખબર પડે કે આ પર્યાય ચેતનની થઈ કે અચેતનની થઈ, આ ક્રિયા ચેતનની થઈ કે અચેતનની થઈ. સંયોગી ક્રિયા છે, બે પરિણામ છે, બે પદાર્થ છે. કૃપાળુદેવને પત્ર છે 318માં સમયસાર નાટકની વાત લખી અને ગાથાઓ લખી કે એક જ દ્રવ્ય બે પરિણામ કરતું નથી અને બે પરિણામ કોઈ એક દ્રવ્ય થાય નહીં, આખો પરિણામનો પાઠ છે. એટલી સૂક્ષ્મતા એ સમજવાનું એટલું છે કે બંને તત્વ જુદા છે અને એ કાવ્ય છે એનું. જળ ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ સુપ્રતિતપણે બંને જેને સમજાય છે. આ બે દ્રવ્ય સમજી લેતો જળ અને ચૈતન્ય, જળમાં બધા અજીવ તત્વો આવી ગયા, ક્યાંય ભૂલ ન થાય, સ્પષ્ટ રીતે એનો વિવેક જીવનમાં જાગે. આ વિપર્યાસ બુદ્ધિ હશે ત્યાં સુધી આ બે તત્વ ભિન્ન છે તે ભિન્ન રૂપે સુપ્રતીત નહીં થાય. સૌ પોતાની રીતે પોતાની કલ્પનાથી પોતાના અભિપ્રાયથી ખતવણી કરશે કે આ જીવ અને આ જીવ, આ જળ અને આ ચેતન. સ્થૂળ સુધી તો બુદ્ધિ ચાલશે પણ સૂક્ષ્મમાં અને એમાંય આ ચેતન તત્વ તો અરૂપી છે, અમૂર્ત છે અને અદ્રશ્ય છે. તો એની પર્યાય, એના ગુણો, એના લક્ષણ બધા દ્રશ્ય, એ બધું અદ્રશ્ય છે. તો આંખથી વાત કરે, ઇન્દ્રિયોથી વાત કરે એ જ્ઞાનની તાકાત છે આ તત્વને પામવાની, એ નથી. માટે આ બહુ સૂક્ષ્મતા છે, વિપર્યાસપણું છે બુદ્ધિનું. કે બુદ્ધિનું વિપર્યાસપણું એવું છે કે જે દેખે છે એને જાણે છે. દેખત ભૂલી એને કૃપાળુ દેવે કહ્યું છે, દેખત ભૂલી, જેવું જોયું કે તેવો એને વેડગો, એની સાથે જોડાયો, એમાં તદ્રુપ ભાવના કરી, એમાં એકત્વ બુદ્ધિ કરી, એમાં મોહ બુદ્ધિ કરી, એમાં આસક્ત બુદ્ધિ કરી. પ્રકાર ગમે તેટલો હોય, પ્રમાણ ઓછું વધતું હોય, પણ જોયું છે પદાર્થ, પર પદાર્થને જોયો નથી ને મેળગો નથી. ઓહો, સમસ્ત જગત આખું પર પ્રવાહમાં વહ્યું જાય છે. કૃપા દેવ, એમાં કોઈ એવો આધાર છે ખરો આ આત્માને કે પ્રવાહની અંદર તટસ્થ રહી શકે? ભળે નહીં, ખેંચાય નહીં, તણાય નહીં. આવો કોઈ આધાર છે? આવો કોઈ આશ્રય છે? સત્પુરુષ એક જ આશ્રય છે. જો સત્પુરુષની વાણીથી એનું ઓળખાણ એને થયું હોય, એનો આશ્રય બંધાયો હોય, તો જગતના પ્રવાહમાં જીવ તણાય નહીં. વાત સરળ છે, જરા ઉપયોગની સ્થિરતા લેવામાં આવે એટલે બહુ સમજી શકાય એવા છે. બુદ્ધિના વિપર્યાસપણાને દૂર કરવામાં આવે અને બુદ્ધિનું વિપર્યાસપણું દૂર કરવા માટે ઉપાય એક જ છે, અહંભાવને નબળો કરવો. હું પણ બહુ દ્રઢ છે, રોમે રોમે જાગી ગયું છે, શ્વાસે શ્વાસની અંદર છલકાય છે, બહુ શાંત કરવું પડશે. એ જીવ શાંત થતો, તું શાંત થઈશ તો તને સેકન્ડ થોટ આવશે, અને સેકન્ડ થોટ આવશે તો ખબર પડશે કે મારી પહેલી વિચારણા એ તો વિપર્યાસ બુદ્ધિના પ્રભાવ હેઠળ હતી, હવેની મારી વિચારણા એ સ્વસ્થ છે. હવે જ્ઞાની આ પુરુષના વચનનો આધાર લીધો, થોડો આશ્રય લીધો, અને જે ઉતાવળે નિર્ણય કરતો હતો એની બદલે મને વસ્તુનું સ્વરૂપ સમજાયું. તો કે છે, વસ્તુ સ્વરૂપ યથાવત જાણવાને વિશે અને તેમાં પ્રવેશ થવા માટે જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કયા છે? આ વિપર્યાસપણું ટાળવા માટેના બે સાધન, વૈરાગ્ય અને ઉપશમ. શેના માટે? પદાર્થનું યથાર્થ સ્વરૂપ સિદ્ધાંત બોધના રૂપમાં પરમ જ્ઞાનીઓએ જે કહ્યું છે તે જ પ્રકારે સમજવા માટે, એવી જ રીતે સમજવા માટે, નિર્ધાર કરવા માટે જીવ પાસે એ સિદ્ધાંત બોધને પરિણામવા પહેલા ઉપશમ અને વૈરાગ્ય જોઈએ. આ વૈરાગ્ય અને ઉપશમ એના સાધન કયા છે? અને એવા જે જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તે ઉપદેશ બોધ છે. આવો વૈરાગ્ય અને ઉપશમ એ જે સાધનો છે જે જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે, સંસારનો ભય લગાડે. વૈરાગ્ય પાછો વળ, વળગવા જેવું નથી, વળગવાથી વિપરીત ભાવ એ વૈરાગ્યનો ભાવ. ત્યાગની વાત આપણા બાજુ ઉપર રાખી દેજો, સમજવા પ્રયત્ન કરજો. સંસાર સાથેનો વળગાડ કોના સંબંધે? વળગણા છે, વળગણાનો એક ભાવ અને એથી વિપરીત ભાવ વૈરાગ્ય. વસ્તુ હોય પણ વસ્તુ પ્રત્યેનું મમત્વ ન હોય, વસ્તુ હોય વસ્તુમાં પોતાપણાની બુદ્ધિ ન હોય, વસ્તુ હોય મારાપણાનો ભાવ ન હોય, વસ્તુ હોય એ વસ્તુને પર જ માને, વસ્તુ હોય વસ્તુમાં સુખ બુદ્ધિ ન હોય, જે છે એ સંયોગોને કારણે છે. સંયોગ તો આજ છે ને કાલ નથી, એટલે તે હોતો પણ ભલે ન હોતો પણ ભલે, ક્યાંય જોડાતો નથી. એટલે વસ્તુ પ્રત્યે વૈરાગ્ય ભાવ છે, વિરક્ત ભાવ છે, અને જ્યાં વૈરાગ્ય નથી ત્યાં વળગણ છે. એટલી જ વસ્તુ છે આપણી પાસે, જે ભાગ્યમાં હશે એટલી જ, પણ વળગણ કેટલું છે? એક ભિખારીને પણ એના પાત્રનું વળગણ કેટલું છે એટલું જ ચક્રવર્તીને એના શાસનનું વળગણ છે. કાંઈ ફેર નથી, વળગણની અપેક્ષાએ કાંઈ ફેર નથી. એક નાનો છોકરો કોડીએ રમે છે, એને કોડીનું જેટલું વળગણ છે એટલો એક હીરાનો વેપારીને હીરાનું વળગણ છે. એક દાખલો એમ કે કલી ચણા ખાતર કલી કાઢી આપે, છોકરો ઘરેણું કાઢી આપે જો કોઈ ચોકલેટ આપે તો, કેમ કે એને ચોકલેટનું જેટલું વળગણ છે એટલું, અને પદાર્થનું મૂલ્ય જેટલું સમજાય એટલું. વળગણ છે એનો મતલબ એ થયો કે એમાં અધિકતા તમને સમજાય છે, સુખ બુદ્ધિ અધિકતા છે, આસક્તિ અધિકતા છે. એટલે એ નાનો બાળક નાના એવા આકર્ષક વસ્તુની અંદર અધિકતા વળગણ હોવાને કારણે મોટી ચીજ છોડી દે છે. સંસારના જીવોને જ્ઞાની પુરુષ આ જ કહે છે, વળગણા અને વૈરાગ્ય આ બે વસ્તુને બરોબર લક્ષમાં લેવી જોઈએ. કોના સંબંધે વળગણા છે, આ વળગણા કેમ છે, કેની છે, એના તરફથી છે કે તારા તરફથી છે? વળગણામાં બે વસ્તુ જોડાયેલી છે, વળગણામાં બે વસ્તુનો સંયોગ છે. હવે નક્કી એ કરવું છે કોના સંબંધે આ વળગણા છે. પદનો વિચાર કરીએ ત્યારે એક એક પદ, એક એક અક્ષર, એની અંદર શું ભાવ કે છે, ભગવાને આપણને શું એક્સરસાઇઝ કરવાનું કીધું. દરેકે દરેક ગાથા વાંચી ત્યારે કંઈક એક્સરસાઇઝ તો માનસિક કરવી જ પડે વિચારણાની. તો કોના સંબંધે વળગણા છે? આ કુટુંબ પરિવાર પદ પદવી લક્ષ્મી આ બધી જે પહેલી ગાથામાં કીધું એ બધું છે, અધિકાર એ બધું મળ્યું, પણ કોના સંબંધે વળગણા છે ભાઈ? એને કારણે એ તને વેડગા છે કે તું એને વેડગો છો? સંબંધ તારા થકી છે કે એના થકી છે? આપણે તો બહુ ડાયા છીએ એટલે આપણે કઈક જુઓ ને આ કેટલી ભાઈ મને સંસારની જવાબદારી વળગી. આપણે આપણા બંધનને જસ્ટિફાય કરીએ, શેનાથી કરીએ? જુઓ ને પનારો પડ્યો છે, શું કરું? આ એવો મને ભાર આપી દીધો છે, હવે મારાથી કઈ છૂટાતું? કેટલું સરસ જ્ઞાન છે આપણું, કેવું સમાધાન છે સાહેબ. ક્યારે પણ શંકા આવે છે કે આપણું સમાધાન મૂળથી ખોટું છે? ના ના ના, એને કહ્યું કે તમે નહીં આવો તો કઈ ચાલશે? આ બધું મને સોંપી દીધું, આ બધું મારા ઉપર આવી પડ્યું, આ ભાઈ તો વયા ગયા અને બધો ધંધો મારે સંભાળવો પડ્યો, આખી દુનિયાભરનો કારભાર હું બેઠો કરું, આ વડગણા તારા કારણે છે કે એના કારણે છે? ન્યાય નથી પડતો. વિપર્યાસ પણું કેટલું ગાઢ છે, પકડાય છે. જો વૈરાગ્ય હોય તો મારે ને આને કઈ લેવા દેવા નથી. કોઈ કહેતું જગત જૂઠું સાચું, કોઈ કહેતું જગત ખોટું. અરે ખોટું તોય મારે શું અને સાચું તોય મારે શું? ઓહો લાલન, આ વાત જો જરાક લાંબી ચાલત ને તો ક્ષાયિક સંકેત પ્રગટત. ભગવાન કહે છે પંડિત લાલન ને કે આ જરા વિચાર, પણ વિચારમાં જીવ તરત જ અટકી જાય છે. વિપર્યાસ એટલો ગાઢ છે કે એના વિના હાલે જ નહીં આવું કઈ વિચારાય. ફરજ કર્તવ્ય કેટલી પ્રકારનું, આપણે સેવા ઘણા શબ્દો આપણને મળી રહીએ અને જ્ઞાનીએ નિર્ધાર કરેલાથી વિપરીત નિર્ધાર આપણે આપી અને આપણે ઠરાવી દઈએ કે હું સાચો છું અને એની વાત અત્યારે લાગુ પડતી હોશિયાર કેવા છીએ આપણે? આ બુદ્ધિનો વિપર્યાસ પણ વૈરાગ્ય ન હોય ત્યાં સુધી જ્ઞાનીની વાત સિદ્ધાંત બોધ સમજાય નહીં. એ સિદ્ધાંત બોધને આપણે ખોટો ઠરાવી દઈએ છીએ. બધું કરવું પણ આ તો કરવું ને, બરોબર છે, કરવું કોણ ના પાડે? રખડ, આવું કેટલી વાર કર્યું? અનંત વાર. આ સંસાર કુટુંબ પરિવાર ધન લક્ષ્મી આ કેટલી વાર પ્રાપ્ત કર્યા? આ પૂર્વાનું પૂર્વ કે અપૂર્વ? પૂર્વાનું પૂર્વ. તો આ તો ઘટમાળ છે જીવનની, કયા કરતા ને હજી વધારે ધર્મ ન થયું હોય તો થોડા ઓર વધારે કાળનો ક્યાં દુકાળ છે, ચાલ્યા કરે છે. પણ જેને જિજ્ઞાસા જાગી છે, જેને સંસારનો તાપ લાગ્યો છે, ભવથી વૈરાગ્ય જાગ્યો છે, ભવનો હવે ખેદ છે કે હવે જીવન મરણ આ તો નાટક છે, આવા નાટક કેટલા કરવા? આ અનાદિ અનંતનું પરિભ્રમણ થયું, હવે આ સમાપ્તતાને ક્યારે પામે? ભવ મંડપ મારે નાટક નાચ્યો, હવે મુજ પાર ઉતાર, સિદ્ધારથ નારે નંદન વીનમો. ઉપાધ્યાય કીર્તિ સેન સુરેશ્વરજી મહારાજા મહાવીરની સ્તવના કરતા કરતા કે છે, મહાવીર હું આ એક વખતની ભવની ક્યાં માંડે, ભવ મંડપમાં નાટક નાચ્યો, કેટલા ખેલ કર્યા, કેટલા અંક થયા એના. આ કોઈ નાટક એકાંકી કે ત્રિઅંકી નથી, પણ અનંતાંકી છે, અનએન્ડિંગ છે આ સંસારનું સ્વરૂપ. જયારે વિચારો ત્યારે વિચારવાનું કે આ બધા પ્રોબ્લેમ્સ છે ને, આટલું જરાક થઈ જાય એટલે પછી બધું હરખું થઈ જાય. આ પ્રોબ્લેમ્સ કેવા છે? અનએન્ડિંગ છે. તું ખલાસ થાય સમસ્યાઓ મટવાની નથી. ગોઠવવાથી જેટલું ગોઠવવું એટલું, આમ કરી લો ને તેમ કરી લો, કર, કઈ વાંધો નહીં. જોઈએ હવે કોણ થાકે છે, તું કે સંસાર? જ્ઞાની પુરુષ કહે છે કે વૈરાગ્ય અને ઉપશમ, ઉપશમ વૈરાગ્ય એટલે વળગણાની વિરુદ્ધ, અને ઉપશમ એટલે ક્લેશ અને કષાય એની વિરુદ્ધ ભાવ. ક્લેશ અને કષાય, ક્લેશ અને સંકલેશ થયા કરે, આપણને કઈ ન હોય ને તો પણ ચિત્તની અંદર અસંતોષ હોય, અજંપો હોય, અસમાધિ હોય. કોઈ પૂછે કે શું તમને જોઈએ છે, શું ખામી છે, શું ઉણપ છે. અને જગતના જીવો તો શું કે આના જેવો તું કોઈને ટેસડો નહીં હોય. કેવી મજાનું છે, ગાડીમાં ગયો આવ્યો તેમ આમ કોઈ કામ કર્યું ને, મિનિસ્ટર હોય તો કોઈ સલામ કરીને આ બધું કરતો, પણ અંદરથી એની બળતરા કેવી છે એ કોણ જાણે. કારણ કે ક્લેશ નામની ચીજ એવી છે કે પોતા પ્રમાણે આ સંસાર ચાલતો નથી. અને ક્યાંક તો સંસારમાં એવું બને કે જે પોતા પ્રમાણે ન ચાલે. જીવને ક્યાં સુધી આ ભાવના છે કે પોતાના કુટુંબમાં બધું પોતા પ્રમાણે ચાલે, એમાં તો ચાલે નહીં, બહારની દુનિયા મારા પ્રમાણે ચાલવી જોઈએ. અને એ ન હોય તો એને ખટખટ, લ્યો આ જોયું આ કેટલું બધું, આ હા હા આનું આમ થયું ને આનું આમ થયું, પણ તારા પ્રમાણે ચાલવાનું જ બધું, તારી ઈચ્છા પ્રમાણે સંસાર ચાલે એમ. એથી આગળ પ્રકૃતિના પરિબળો ઉપર પણ એને ક્લેશ થાય. આ જો ઠંડી ના મા પાંચ ડી પાછી વધી ગઈ, વરી ગરમી વધી ગઈ, આ ક્લેશ. ઉપશમના ભાવ જ નથી કે આ એક વસ્તુમાં મારો કોઈ એની અંદર નિયંત્રણ નથી, કાબુ નથી, શું કરવાનો છું. આ પહાડ તૂટ્યો ના, ધરતીકંપ થયો ના, મોજા ઉછળા ને, આકાશની અંદર આ થયું ને, ઉલ્કાપાત જે થાય, આખી જબરજસ્ત આ 14 રાજલોક છે. પ્રભુ એના એક એક પૂદગઢ પરમાણુઓ દરેક પદાર્થ પોતાના પરિણમન પોતે કર્યા કરે છે, કોઈ નિમિત્તથી કોઈ સંયોગથી, અને કોઈ વિશસ્ત્ર પરિણામ સહસ્ર પરિણામ પોતાની જાતે થયા કરે છે. હવે એની અંદર તું શું ઉછાળા મારસ. એનો ક્લેશ જેના જીવનમાં આવી જાય, કોઈક વાર જીવને એવું થાય કે બધું મારા પ્રમાણે ચાલવું જોઈએ, અને તો જ એને શાંતિ, નહીં તેને શાંતિ નથી. 32 જાતના ભોજન કહી રહ્યો, પણ એને જોઈતી એવી ચટણી ન હોય તો હવે એનો અસંતોષ નહીં, લેના નહીં દેના, કાંઈ વાતમાં માલ નથી, લે પાપડ નથી શેકો, પણ શું થઈ ગયું, પણ આટલું ઓછું છે ખાઓ. દરેકે દરેક બાબતની અંદર કાપડમાં, વેરણાકમાં, ઘરની વ્યવસ્થામાં, બહારના સમાજની વ્યવસ્થામાં, અને આમ કર્યું આનું આ અને આમ કરે, પણ હવે એમાં એને કરે એટલે એને હોય જોઈએ, એને કર્યું, પણ દરેક બાબતની અંદર એનું આધિપત્યનો ભાવ. અને ભાવ નહીં, કર્તૃત્વ બુદ્ધિ એટલી બધી છે કે એને આ બુદ્ધિનું વિપર્યાસ ભણું, કે જ્યાં તારું કર્તૃત્વ છે જ નહીં, ઇટ ઇઝ નોટ એક્સપેક્ટેડ, તને અનુકૂળ પડે તો જવું, ન પડે તો ન જવું, એથી વધારે કઈ છે નહીં. છતાં પણ કર્તૃત્વ બુદ્ધિના કારણે ક્લેશ સંક્લેશના પરિણામો આ જીવ પોતાના ચિત્તમાં કરે છે કે નહીં, આ ઉપશમનો અભાવ. કસાય તો હજી દેખીતી વાત છે, આ અદ્રશ્ય પરિણામ ક્લેશ અને સંક્લેશ ચિત્તની અંદર, એને ત્યાં સુધી શાંતિ ન થાય. કસક એ વાત એવી ખટકે, મનમાં ખટકા જ કરે, કોઈ કાંટો નથી વાગ્યો, આંખમાં કોઈ કણું નથી પડ્યું, હાથમાં કોઈ ફાંસ નથી વાગી, અને છતાં જીવને શાંતિ નથી. શું કામ, ઓલાએ આમ કર્યું એ એને મગજમાં હજી બેસતું નથી, એની સાથે એનું સમાધાન થતું નથી, અને નથી સમાધાન થતું, એટલે એને ક્લેશ અને સંકલેશના પરિણામો, એની શાંતિથી નિરાંતથી એની સાધનામાં પણ એને સ્થિર થવા દેતા. આવા પરિણામ રાજર્ષિ પ્રસન્નચંદ્ર રાજર્ષિને થયા, મુનિપણામાં છે, કાયોત્સર્ગમાં છે, અને છતાં કોઈકે વાત કરી, દુર્મુખ એક ચાલ્યો જતો હતો અને વાત કરી બે જણાએ કે છે કેવું ધ્યાન ધરે છે, એટલે કે જોયું હવે ધ્યાન, એ ધ્યાન ધરે છે, પણ એના છોકરાની શું દશા થઈ ખબર પડી, બધાએ બળવો કર્યો છે, અને બાજુના રાજને હમણાં બોલાવી અને આ ઘડો લડવો કરી નાખશે, અને આને કાયો સર્ગમાં શું થયું, ક્લેશ સંકલેશના પરિણામો થયા. એમાંથી સૂક્ષ્મ પરિણામમાં કસાઈ સુધી પહોંચી ગયો, પાછો વળે છે, જ્યાં માથા ઉપર હાથ મૂકે છે શસ્ત્ર લેવા, ત્યાં તો લોચ કરેલો છે. જ્ઞાનીઓ સમજાવે છે આ ઉપશમ ભાવ કેટલો બધો કઠિન છે, જે છે તેનો સ્વીકાર કર, સંયોગો નહીં બદલે તારી દ્રષ્ટિ બદલી નાખ. અને આ જીવનું લક્ષ્ય એના ઉપર છે, સંયોગો બદલવા, જ્યાં એ બેઠો છે અહીંયા આ બદલાવી નાખો, અહીંયા આમ કરી નાખો, અહીંયા આમ થવું જોઈએ, અહીંયા આમ થવું જોઈએ. હવે બધા કે આમ થવું જોઈએ તો પછી આ સંસારનું શું થાય, જો બધાના પ્રમાણે સંસાર હાલે તો. કોઈથી એ વિચાર કર્યો કે હું કહું છું એમ બીજો કે ત્રીજો કે બધા પ્રમાણે જ હાલે તો પવનને શું થાય, હવે ફરવું કે ન ફરવું, પ્રકૃતિને શું થાય, મેઘને શું થાય, વરસવું કે ન વરસવું,
અરે ઓલો કે છે કે અત્યારે વરસાદ બંધ થાય તો સારું, ઓલો કે બહુ જરસ સરસ થાય તો સારું. જો તારા પ્રમાણે જો આ સંસાર ચાલતો હોય તો સંસારના પરિબળોએ કરવું શું ભાઈ? સંયોગો એ બધા પોતાના શુભાશુભ કર્મ અથવા તો પોતાનો સ્વભાવ એના પ્રમાણે ચાલતું જગત એ પ્રકૃતિના જગતનો તો સ્વીકાર કર, અને એ સ્વીકાર કરવામાં જે તારું શાંતપણું છે આ ઉપશમ ભાવ છે. જગતના બદલાતા પરિવર્તિત થતા સંયોગોની અંદર તું ક્યાંય તારી ઈચ્છાનું આધિપત્યની વિચારણા કરીશ માં ઉપશમ થાય. જે જો એ તો જોયું કે આ થયું, આમ થયું હતું સારું હતું, પણ હવે જે થયું તે એટલે તું તારા પરિણામથી બચશે. ઉપશમ વૈરાગ્યની અંદર કોઈ પણ ચીજ હોય તો પણ એની વળગણા ન થાય, અને ઉપશમમાં કોઈ પણ પરિસ્થિતિ ઉભી થઈ હોય તો એનો એને ક્લેશ ન થાય. કસાય જુદી વાત છે, આગળ છે, ક્લેશથી રોકાય નહીં એ કસાયમાં જાય, કેમ કે પછી તો હું પણ જોર કરે કે ક્રોધ કરું, માન કરું, માયા કરું, લોભ કરું વગેરે વગેરે. એ આખો સંસાર જુદો છે, પણ અહીંયા તો મૂળથી જ રોકાઈ ગયો કે જે છે તેનો શાંત સ્વીકાર કરો. જગત જેમ છે તેમ ચાલ્યા કરે, જેમ છે તેમ ચાલ્યા કરે, એની અંદર કોઈ જે બનનાર છે તે ફરનાર નથી, અને જે ફરનાર છે તે બનનાર. કેવો નિશ્ચય હશે, ઉપશમ ભાવ ક્યારે આવે? સંયોગોનો સ્વીકાર કરવાની આપણો વિપર્યાસ બુદ્ધિનો જે દૂર થાય અને સંયોગોનો સ્વીકાર થાય. સંયોગોમાં બદલ કરવો છે, પરિવર્તન કરવું છે, આ આમ કરી નાખવું છે, આ તેમ, આ ઉધામાં છે, મનના ઉધામાં છે, આવેગ છે, આવેશ છે, એ વિવેકયુક્ત આવેશ નથી, એ ઉભરો છે, લાગણીનો છે, આવેશનો છે, એમાં રાગ પડ્યો છે કાં દ્વેષ પડ્યો છે, કાં રતિનો ભાવ છે કાં અરતિનો ભાવ છે, કાં ઈષ્ટ બુદ્ધિ છે કાં અનિષ્ટ બુદ્ધિ છે, આની તાકાત કસાય છે તો સ્વીકાર કર. જગત જેમ છે તેમ એને તું સ્વીકારી લે. આ ઉપશમ ભાવનું મોટામાં મોટું માધ્યમ છે સ્વીકાર. કારણ કે જગતમાં જે કંઈ ચાલે છે એ કોઈની તમારી કોઈની કર્તૃત્વ બુદ્ધિથી ચાલતું નથી, અને એને માટે એક સમાધાન જ્ઞાનીઓએ બહુ સરસ આપ્યું છે કે જ્યાં સુધી આત્મતત્વની પૂર્ણ વિચારણા ન થાય ત્યાં સુધી જો ઈશ્વરનો ભરોસો રાખ, શુદ્ધ તત્વનો. ઈશ્વર જે કરે છે તે યોગ્ય છે, એટલે કૃપાળુ દેવે આપ્યું છે કે આવું અવલંબન સાધકને જરૂરી છે પણ જ્ઞાનીને નહીં. જ્ઞાનીને તો ઈશ્વર અવલંબન છે જ નહીં, પણ સાધકને ઈશ્વર અવલંબન છે. કઈ ન હોતો કે પરમાત્માને ઈશ્વરને જે ગમ્યું તે કરવું, એનેથી સમાધાન થાય, એનેથી ઉપશમ થાય. જીવનમાં બે ગુણો જોઈએ, ઉપશમ અને વૈરાગ્ય. વૈરાગ્ય એ વળગણા ન હોવી તે, વસ્તુ ન હોવી તે નહીં. શરીર છે, શું કરશું? બાળી નાખશું, કાપી નાખશું? ના, શરીર પ્રત્યેની વળગણા ન હોવી એ થઈ શકે, એટલે એનું મમત્વ, એની આસક્તિ, એમાં મોહ બુદ્ધિ એ છોડી દેવી, દેહાધ્યાસ. તો વળગણા અને વૈરાગ્ય, ઉપશમ અને સ્વીકાર. જ્યાં અસ્વીકાર છે, જ્યાં વિરોધ છે ત્યાં ઉપશમ નથી. જ્યાં સ્વીકાર છે, એક વાત નક્કી કરી લીધી, સ્વીકારી લીધી, તો કેટલી શાંતિ થાય આપણને. એમ થાય કે ભાઈ આ ઠંડી છે, હોય શિયાળામાં ઠંડીનો ક્યારે હોય, તો કેટલી શાંતિ થાય. પછી એનું કોઈ કસક ન રહે, વારંવાર એની ચિંતા ન રહે. પણ વિદેશમાં જાઓ તમે, ફોરેનની અંદર, તો ચર્ચાનો વિષય એક જ, હાઉ ઇઝ ધ ક્લાઇમેટ. આ સિવાય કંઈ બીજો વિષય છે નહીં. વેધર કેવી છે, સવારે કેવી હતી, સાંજે કેવી હતી, રાત્રે કેવી, ડાયો હોય તો પછી હું બે ત્રણ વાર ઉઠો, મેં જોયું ઉઠો એટલે આ તારો ક્લેશ બતા.